प्रवचन नंबर 491 तारीख 21-8-88 67 मिनिट करस्टिका करस 33
તમે અજીવ ને જીવ માનો તો જીવ તમને દ્રષ્ટિમાં ના આવે અને બીજું કોઈ અજીવ એવું છે કે જેમાં જીવની ભ્રાંતિ થાય કોઈ અજીવ એવું છે કે જીવો ભ્રાંતિ ન થાય જીવ પડે પણ કોઈ જીવ અજીવ એવું છે કે જાણે આ જીવ છે એની ભ્રાંતિ થાય એટલા માટે ભ્રાંતિ તોડવા માટે અજીવ ટીકા એમને મહત્વ જાણવા માટે નથી આ અજીવનું જ્ઞાન નથી કરાવું અજીવમાં જીવપણાની ભ્રાંતિ થાય છે છોડાવી છે હેતુ આ છે બે પ્રકારના અજીવ છે એક તો અજીવ અજીવપણે ભાસે અને બીજા અજીવો એવા છે કે જીવપણે ભ્રાંતિ થઈ જીવ છે નહીં માટે અજીવ અધિકાર ઘણો ઊંચો છે સમ્યક દર્શન રખવાનું કારણ અજીવમાં જીવની કલ્પના થઈ ગઈ છે અજીવ જીવ થતો નથી કલ્પના કરે તો અજીવ તો ત્રણેય કાળ અજીવ રહેવાનું પણ દ્રષ્ટિ અજીવ પર છે એટલે જાણે અજીવ જીવ પણ એમ લાગે છે એ અજીવ અધિકાર જો બરાબર ધ્યાનથી અધ્યયન કરે તો ભ્રાંતિ જીવાતમાં આવી જાય એ પણ અજીવ છે જીવ આ જીવ પણ એ નથી એ તો સામાન્ય વાત છે પણ અહીંયા જીવના પરિણામ છે તે અજીવ છે અને એ અજીવમાં જીવ પણ અત્યારે ભ્રાંતિ થઈ છે બહુ ઊંચા પ્રકારનો અજીવ અધિકાર છે જો જરા શાંતિથી ધ્યાન દઈને સાંભળે તો કામ થાય શરીરને તો હજી બધા કહે મોદી સાહેબ શરીરને તો હજી બધા કહે આ મકાનને તો હજી બધા કહે અજીવ છે જીવ નથી મોટર તો હજી છે પણ અહીંયા તો બીજા પ્રકારની ઊંડી ઊંચી આધ્યાત્મિકની વાત કરવી છે એ હમણાં આપણે અહીંયા સમયસર કરો ટીકા એનો બીજો અજીવ નિકાલ પાનું 37 છે કરો ટીકાનું પાનું 37 આ 6:40 છે ફરી અન્ના શેખર નાન અર્થાત જીવદ્રવ્ય જ્ઞાન કહો કે જ્ઞાનમય આત્મા કહો એક જ જ્ઞાન ગુણને પણ દ્રવ્ય કહેવામાં આવે છે જ્ઞાન અર્થાત દ્રવ્ય જેવું છે તેવું પ્રગટ થાય છે હવે જીવ અધિકારમાં તો જીવ પ્રગટ થઈ ગયો હતો ફરીથી વાત કરે છે કે જીવ અધિકારમાં જીવની વાત કરી હતી કે અસ્થિથી અમે કરી હતી હવે નાસ્તિથી વાત કરીને પણ અમે જીવ જ પ્રગટ કરાવી દીધું છે. અસ્થિ નાસ્તિ અને કાંતિ, સ્વરૂપે સત્તા અને પરૂપે અસત્તા, જીવ જીવપણે છે અને અજીવપણે નથી. ક્યારે જીવ હાથમાં આવે આ જીવ છે, હું જીવ છું, તો પરમા જીવપણાની ભ્રાંતિ થશે. પણ હું જીવપણે છું અને અજીવપણે નથી એમ અસ્થિ નાસ્તિ અને કાંત વડે એક જીવ પદાર્થનો અનુભવ થાય છે. એટલે નાસ્તિમાં જીવની ભ્રાંતિ કદી નહીં થાય. જ્ઞાન અર્થાત જીવદ્રવ્ય જેવું છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે હવે જીવની જ પ્રસિદ્ધિ કરવી છે. ભાવાર્થ આમ છે કે અહીં સુધી એટલે સમયસારની 38 કાતા સુધી અથવા સમયસારમાં 32 કળસ સુધી, 32 કળસનો સ્વાધ્યાય થયો જીવ અધિકાર. અહીં સુધી વિધિ રૂપે સુધાંત તત્વ સ્વરૂપ જીવનું નિરૂપણ કર્યું. વિધિ રૂપે એટલે અસ્થિરૂપે, વિધિ રૂપે એટલે અસ્થિરૂપે સુધાંત તત્વરૂપ સ્વાંગ નહીં પણ શુદ્ધ આત્માનું જેવું સ્વરૂપ હતું જ્ઞાયક ભાવ, તે જ્ઞાયક ભાવ તે જીવ છે. ચિદાનંદ આત્મા તે જીવ છે એવું નિરૂપણ અમે કર્યું જીવ અધિકાર. હવે તે જ જીવનું, જીવ તો તેનો તે છે, જીવ બદલતો નથી. જે જીવનું સ્વરૂપ અમે જીવ અધિકારમાં કર્યું તે જ જીવનું, તે જ જ્ઞાયક તત્વનું પ્રતિષેધ રૂપે નિરૂપણ કરે છે. વિધિ રૂપે અસ્થિ રૂપે નિરૂપણ કર્યું. હવે જીવમાં આ નથી એમ નિષેધરૂપ, પ્રતિષેધરૂપ, નાસ્તિરૂપ જીવનું સ્વરૂપ કહેવામાં આવે છે. અસ્થિ રૂપે કહ્યું. હવે એ જીવમાં શું નથી એ બતાવતા તમને જીવ ખ્યાલમાં આવશે. મેં જીવને ઘણી વાર સાંભળો પણ જીવમાં આ નથી એ બરાબર તમે સાંભળ્યું નથી એટલે અજીવમાં જીવની ભ્રાંતિ થઈ ગઈ. પ્રતિષેધ રૂપે નિરૂપણ કરે છે, તેનું વિવરણ એટલે તેનો વિસ્તાર કરે છે. જો અસ્થિ રૂપે શું કહ્યું અમે પત્રિકાતા સુધી ખળ સુધી કે શુદ્ધ જીવ છે, જીવ શુદ્ધ છે એમ નિરૂપણ અમે અસ્થિ રૂપે વિધિ રૂપે કર્યું. જીવ ટંકોત્કીર્ણ છે એમ અસ્થિ રૂપે નિરૂપણ કર્યું. જીવ ચિદરૂપ છે એમ નિરૂપણ કર્યું. એમ કહેવું તે વિધિ કહેવાય છે. વિધિ એટલે અસ્થિ, સ્વપણે આત્મા છે. હવે પ્રતિષેધ રૂપે જીવનું સ્વરૂપ કે છે. જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, મિથ્યાત્વ નામનું ગુણસ્થાન છે એ જીવનું સ્વરૂપ નથી. જીવમાં મિથ્યાત્વ નામના ગુણસ્થાનનો ત્રણે કાળ અભાવ છે. ત્રણે કાળ એમાં અભાવ છે. જીવમાં અજીવ નથી, એ ગુણસ્થાન છે તે અજીવનો વિસ્તાર છે, જીવનો વિસ્તાર નથી. આ બધી વાત સમયસારમાં છે. ગુરુદેવના વ્યાખ્યાન પણ નીકળી ચૂક્યા છે. જીવનું સ્વરૂપ મૂળ સ્થાન નથી તો મિથ્યાત મૂળ સ્થાન નથી તો અવિરત સમ્યક દ્રષ્ટિ નામનું ચતુર્થ મૂળ સ્થાન જીવમાં છે કે નહીં, કે જીવનું એ સ્વરૂપ નથી, જીવમાં એ નથી. તો છઠ્ઠું મૂળ સ્થાન પ્રમત દશા છે જીવમાં કે એ જીવમાં નથી. તો એ જીવ નથી તો કોણ છે? એ અજીવ છે. શું કહ્યું? જો એ જીવ નથી તો એ કોણ છે? કે એ અજીવ છે. અને અજીવમાં તને જીવપણાની ભ્રાંતિ થઈ ગઈ છે. એટલે દ્રષ્ટિમાં, દ્રષ્ટિનો વિષય જે શુદ્ધાત્મા છે, મૂળ સ્થાનથી રહીત, પ્રમત અપ્રમતથી રહીત, એ તને દ્રષ્ટિમાં આવતો નથી. જો તને અજીવ ભાસ થશે કે અજીવ છે આ તો તને જીવ હાથમાં આવશે, દ્રષ્ટિમાં આવશે. જીવનું સ્વરૂપ મૂળ સ્થાન નથી. પછી આગળ, કર્મનો કર્મ જીવના નથી. કર્મ અને કર્મના પરિણામ, નો કર્મ અને નો કર્મના પરિણામ, કર્મના પરિણામ રાગ દ્વેષ મોહ, નો કર્મ એટલે શરીર આદિ સ્પર્શ છંદ વર્ણ, એ જીવના નથી, એ અજીવ છે. તત્વ મૂળ સ્થાન પણ અજીવ, કર્મ પણ અજીવ, નો કર્મ પણ અજીવ, ભાવ કર્મ પણ જીવનું સ્વરૂપ નથી. જો કર્મનો કર્મ જીવના નથી લીધો. હવે આગળ, ભાવ કર્મ જીવનું નથી. ભાવ કર્મ એ અજીવ તત્વ છે, જીવ તત્વ નથી. વ્યવહાર નહીં સતતપણે કહેશે, વ્યવહાર નહીં સતતપણે કહેશે કે રાગ દ્વેષ મોહ જીવમાં થાય છે, જીવ એને કરે છે, જીવ એને ભોગવે છે. કે છે કે જીવ અને અજીવને કરતા કર્મ સંબંધનો અભાવ છે. ત્રણે ખાવ જીવ અજીવને ન કરે, ભાવ કર્મ જીવનું નથી. દયા દાન કરુણા કોમળતાના પરિણામ, દેશના લગતી સાંભળવાનો વિકલ્પ, ભગવાનની પૂજાનો વિકલ્પ, દર્શનનો વિકલ્પ, યાત્રાનો વિકલ્પ, આ એ ભાવ કર્મ જીવનું સ્વરૂપ નથી, અજીવ તત્વ છે. તને ભ્રાંતિ થઈ છે જીવપણે છે, એ ભ્રાંતિ થઈ છે ભાઈ, એ જીવનું સ્વરૂપ નથી. ભાવકર્મ જીવનું નથી એમ કેવું તે પ્રતિષેધ કહેવાય છે. વિધિ વાત કરી, શુદ્ધ છું, ચિદરૂપ છું, ટંકોત કેળું છું, એ વિધિથી, અસ્થિથી વાત કરી, નાસ્તિથી વાત કરી. આ જીવમાં નથી, નથી જીવમાં નથી, આ જીવનું નથી, જીવનું નથી એમ પ્રતિષ્ઠેથી વાત કરી. પણ કહે છે જીવ, દેહ જીવમાં નથી એવો જીવ છે. પરિણામ જીવમાં નથી એવો જીવ છે. પરિણામ માત્રથી રહે છે, બંધોક્ષના પરિણામથી. એ છઠ્ઠી ગાથામાં જીવમાં અજીવ નથી એ ગાથામાં કહી દીધું હતું, એનો જ આવિષ્કાર છે. નાયક ભાવ જીવ છે અને પ્રમત અપ્રમત જીવ નથી એ કહેવાય ગયું છે, એનો જ આવિષ્કાર છે. કેવું થતું થતું જ્ઞાન પ્રગટ થાય છે. આગળ, અંતઃકરણેન્દ્રિયને આનંદરૂપ કરતું થતું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને જીવને અજીવનું ભેદ જ્ઞાન કરે છે. જ્યારે જીવ દ્રષ્ટિમાં આવે છે, સમ્યક દર્શન પ્રગટ થાય છે, ત્યારે સાથે સમ્યક જ્ઞાન પણ પ્રગટ થાય છે. એ જ્ઞાન કેવું છે? જ્ઞાનનું લક્ષણ જે જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદ આવે એ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. જે જ્ઞાનના પર્યાયમાં આકુળતા નામ દુઃખનું વેદન આવે એ જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ ને અવિનાભાવ સ્વરૂપ છે. અને અજ્ઞાન, મિથ્યાજ્ઞાન અને દુઃખને અવિનાભાવ સ્વરૂપ છે. જ્યાં જ્યાં સમ્યક જ્ઞાન ત્યાં ત્યાં આનંદ, જ્યાં જ્યાં અતિન્દ્રિય આનંદ ત્યાં ત્યાં સમ્યગ્જ્ઞાન અંતઃકરણથી એને આનંદ થતું પ્રગટ થાય છે. વળી કેવું થતું થતું આઠ કર્મોથી રહિતપણે સ્વરૂપે પરિણમતું થતું આઠ કર્મથી આત્મા ભેદ છે એમ દ્રષ્ટિમાં આવે છે. આઠ કર્મો ભલે હો પણ આઠ કર્મનું લક્ષ છૂટી જાય છે. શરીર ભલે હો પણ શરીરનું લક્ષ છૂટી જાય છે. પછી આગળ સ્વસંવેદન પ્રત્યક્ષ થતું થતું જો આગમથી જાણ્યું કે ભાવકર્મ દ્રવ્યકર્મ નવકર્મથી મારા આત્મા એ જ્ઞાન નથી. આગમથી જાણે કે મારો આત્મા એવો છે એ જ્ઞાન નથી. ચોપડી વાંચીને જાણ્યું કે સાકર ગળી છે એ સાકર સંબંધેનું જ્ઞાન સાચું નથી. પણ સાકરનો સ્વાદ લઈએ કે આ ગળ પણ છે સ્વસંવેદન પ્રત્યક્ષ તદો પડ્યો છે. પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાનનો નિષેધ કરે છે. પ્રત્યક્ષ જ્ઞાન પરોક્ષ જ્ઞાનનો નિષેધ કરે છે. શાસ્ત્ર જ્ઞાન છે પરોક્ષ જ્ઞાન છે. આત્મજ્ઞાન અનુભવ જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે. સ્વસંવેદન પ્રત્યક્ષ શબ્દ પીડ્યો છે એ જ્ઞાનનો વિશેષણ પ્રત્યક્ષ છે. જ્ઞાન શ્રદ્ધામાં પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ નથી. શ્રદ્ધામાં તો ઉપસમ ક્ષોક્ષ અને ક્ષાય ત્રણ ભેદ છે. જ્ઞાનમાં પરોક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાન એવા બે ભેદ છે. ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. આત્મિક જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાન છે. સ્વસંવેદન પ્રત્યક્ષ અંતરસન થઈને જ્યાં આત્માનો અનુભવ થયો ત્યાં અતિન્દ્રિય આનંદ આવે છે એ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે આ જ્ઞાન પ્રગટ થાય. વળી કેવું થતું થતું સ્વસ્વરૂપ જ છે ક્રીડાવન જેનું એવું થતું થતું આત્મા રામમ. આત્મા એટલે સ્વસ્વરૂપ જ આરામમ ક્રીડાવન જેનું એ જ્ઞાન તો આત્મામાં લીન તેની ક્રીડા કરે છે. રમણતા એને રમવાનું સ્થાન જ્ઞાનને રમણ કરવાનું સ્થાન પોતાનું ખુદ આત્મા છે. જે રાગની હારે રમત માંડી હતી એ છૂટી જાય છે. વળી કેવું થતું થતું મર્યાદાથી રહિત છે તેજ કુંજ જેનું એવું થતું થતું. આમાં સાધકનું જ્ઞાન પણ લઈ લેવું અને પૂર્ણ કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી પણ વાત થઈ લેવી. કેમ કે માંગલિકમાં હંમેશા અરિયંતને નમસ્કાર કરવાનો હોય તો કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું હોય એ પણ એમાં આવી જાય. વળી કેવું થતું થતું નિરાવરણ પ્રત્યક્ષ ચૈતન્ય શક્તિ વળે ત્રિકાળ શાશ્વત છે. આ જે જ્ઞાન છે અથવા જે જીવ દ્રવ્ય છે શુદ્ધાત્મા છે એ ત્રણેય કાળ નિરાવરણ છે અને કેવળ જ્ઞાન પણ નિરાવરણ છે. નિરાવરણ પ્રત્યક્ષ ચૈતન્ય શક્તિ વડે જ્ઞાન શક્તિ વડે ટીકાઓ શાશ્વત છે. ભગવાન જે આત્મા જીવ તત્વ છે એ નિત્ય નિરાવરણ છે અને નિત્ય નિરાવરણનું અવલંબન લેતા એક નિત્ય નિરાવરણ પર્યાય પ્રગટ કેવળ જ્ઞાનની પણ થઈ જાય છે. એ ત્રિકાળ શાશ્વત છે. જીવ દ્રવ્ય ત્રિકાળ શાશ્વત છે અને કેવળ જ્ઞાન સાદી અનંત શાશ્વત છે. પ્રતાપ જેનું એવું થતું થતું વળી કેવું થતું થતું ધીર અડોળ અને બધાથી મોટું એવું થતું થતું એ જ્ઞાન છે ને એ ધીર અને ગંભીર છે. અડોળ ચલાયમાન ન થાય એવું અને બધાથી મોટું એવું થતું વળી કેવું થતું થતું ઇન્દ્રિય જનિત સુખ દુઃખથી રહિત અતિન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થતું. આ ઇન્દ્રિય જન્ય જે સુખ દુઃખની કલ્પના છે એ અજીવ તત્વ છે, જીવ તત્વ નથી. અને અતિન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું એ જીવ છે, જીવ આશ્રિત જીવના પરિણામ છે, અભેદ છે, ભેદની. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે. આ અજીવ અધિકારમાં પણ જીવ પ્રગટ કરે છે. આ અજીવ અધિકાર પ્રગટ થયો એમ લખતા નથી. કેમ કે જીવમાં જે નથી મૂળસ્થાનાદી એમ જ્યાં કહ્યું ત્યાં જીવ દ્રષ્ટિમાં આવી જાય. મૂળસ્થાનમાં જીવની ભ્રાંતિ થતી નથી, રાગમાં જીવની ભ્રાંતિ નથી. રાગ નહીં જયારે અજીવ જાણે, રાગ છે તે અજીવ તત્વ છે એમ જાણે ત્યારે જીવ એને દ્રષ્ટિમાં આવે છે. જીવ જ્ઞાનમય પણ છે ને રાગમય પણ છે એમ ત્યાં સુધી માને છે ત્યાં સુધી ભ્રાંતિ છે. જીવ જ્ઞાનમય છે ને રાગમય નથી, ઘડો માટીમય છે અને ઘીમય, ઘીનો ઘડો કહેવાનો ઘીનો ઘડો, પણ ઘીનો ઘડો પછી ઇન્ટુ કોમા કરી દઉં અહીંયા, ઘીનો ઘડો પછી બે બાજુ ઇન્ટુ કોમા પછી આગળ છે તે માટીમય છે અને ઘીમય નથી. જો એમાં અસ્થિ નાસ્તિ બે ફેરવું, માટીમય છે અને ઘીમય નથી એમ સમયસાર બતાતા છે. એમ રાગી જીવ, દુઃખી જીવ ઇન્ટુ કોમા. રાગી જીવ છે નહીં, છે શબ્દ ને લેકારો હારે, છે યા કોમા નહીં, રાગી જીવ બસ એટલું જ. પછી છે એ જ્ઞાનમય છે ને રાગમય ક્યારે, કે રાગમય ન હોય તો કાંઈ નહીં, પણ મિથ્યા દ્રષ્ટિ હોય એ મિથ્યાત્વના પરિણામમય તો કરો કે નહીં. અરે ભાઈ, જીવને અજીવ ન હોય, જીવને અજીવ જુદા હોય. મિથ્યાત્વના પરિણામ એ અજીવ તત્વમાં જાય છે, જીવમાં ક્યાં જાય છે, જાત જુદી છે. અરે આ તો એની જાતનો ભેદ હોય એ અજીવમાં જાય છે. તમને તો હજી કાંઈ ખબર પડતી, હજી તો રાગ છે તે અજીવમાં કીએ ત્યાં તો તારી રાગ ભૂલી જાય. હજી એનાથી આગળ અમારે તો કેવું છે કે જે યથાખ્યાત ચારિત્રનો ભેદ ને કેવળ જ્ઞાનનો ભેદ ને સમ્યક દર્શનનો ભેદ જો દેખાય તો એ અજીવ તત્વ છે, જીવ નથી. ભેદની ઉત્પત્તિ કર્મથી થાય છે, જીવથી નહીં. અને અભેદ થાય છે તે જીવ છે, એ જ્ઞેય છે. રાગી જીવ છે તે જ્ઞાનમય છે ને રાગમય, દુઃખી જીવ પછી ટૂંકોમાં છે તે સુખમય છે અને દુઃખમય નથી. નિગોદનો જીવ હો, જીવ માત્ર લઈ લેવો, જીવ એટલે જ્ઞાનમય બસ, જીવ એટલે દુઃખમય ન હોય, જીવ સુખમય જીવ હોય, ત્રણેય કાવ એનું શ્રદ્ધાન થાય તો પર્યાયમાં દુઃખ જાય અને સુખ નવું પ્રગટ. જીવને હજી એક મહિના જ બસ, જીવને અજીવ મને તો મિથ્યા, અજીવને જીવ મને તો અજીવને જીવ માની બેઠો. તો સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી જીવ તો મિથ્યા દ્રષ્ટિ હોય ને. અરે જીવ મિથ્યા દ્રષ્ટિ નથી ભાઈ, સાંભળ મિત્રો, જીવ જ્ઞાનમય છે. જો જીવ મિથ્યા દ્રષ્ટિ છે તો મિથ્યા દ્રષ્ટિ રહી જાય પર્યાયમાં, પણ જીવ જ્ઞાનમય છે ને મિથ્યા તો મય નથી તો સમ્યક દર્શન પ્રગટ થશે. સમ્યક દર્શન બધાને પ્રગટ કરવું છે અને જીવને રાગમય માનવો છે. હવે એ ક્યાંથી પતો ખાય? રાગમય છે તેથી રાગને કરે, જીવ ન કરે તો કોણ કરે? અરે પ્રભુ અજીવ તત્વ છે બાપુ, રહેવા દે, અને નુકસાન થશે. એ અજીવ અધિકાર બહુ ઊંચો છે. સમય સારનો અજીવ અધિકાર છે ને, એ બહુ ઊંચા પ્રકારનો છે. આના કરતા એમાં વધારે ખુલાસો ઘણો છે. મૂળ દાખાવ ટીકા ઇન્દ્રિય જનિત સુખ દુઃખથી રહિત અતિન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થતું આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે. આવો જીવ પ્રગટ થયો, દુઃખથી રહિત સુખમય આત્મા છે, એમ છે એમ દ્રષ્ટિમાં આવે છે. જેવું દ્રવ્ય છે એવું દ્રષ્ટિમાં આવે ને અનુભવ થાય ત્યારે એને જીવ જાણ્યો કહેવાય. નકર અજીવમાં જીવપણાની ભ્રાંતિ થઈ ગઈ છે, એ ભ્રાંતિ રહેશે તો મનુષ્ય ભવ ચાલ્યો જશે, આત્માથી બાજી જશે. શાસ્ત્રનો કોઈ પાર નથી. શ્લોક છે, આયુષ ઓછું છે અને બુદ્ધિ દુર્ભેદ છે તારી. થોડીક નાની બુદ્ધિ છે, શોક ક્ષમતાનું અલ્પ શાખા તો એટલું જાણી લે કે જેનાથી જન્મ મરણનો અભાવ થાય, એટલું જાણી લે બસ. ટૂંકું કર હવે, લાંબુ રહેવા દે. રિડ્યુસ થી રેડિયસ વર્તુળ, તારા વિચારનું વર્તુળ ટૂંકું કરી નાખ, દ્રવ્યને પર્યાય બસ. પછી પર્યાય નાશવાન છે માટે હું નથી, હું તો અવિનાશી નાયક કરતો છું બસ, એટલું જ છે. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે. અનાદિકાળથી જીવ સાથે મળેલા ચાલ્યા આવતા જો મળેલા હો સંયોગ સંબંધ, તાદાત્મ સંબંધ નહીં, સંયોગ સંબંધ. જીવ સાથે મળેલા આવતા ચાલ્યા આવતા જ્ઞાનાવરણ કર્મ દર્શનાવરણ કર્મ વેદ્ય મોની આયુ નામ પુત્ર અંતરા એવા છે જે દ્રવ્ય પિંડરૂપ આઠ કર્મ જીવની સાથે એક ક્ષેત્ર આવતા સંબંધરૂપ આઠ પ્રકારના કર્મ દ્રવ્ય પિંડ ઉદગલનો પિંડ દ્રવ્ય પિંડરૂપ આઠ કર્મ તથા ભાવ કર્મરૂપ છે જે રાગ દ્વેષ મોહ પરિણામ ભાવ કર્મ દ્રવ્ય કર્મ ને લોક કર્મ કર્મના જ ત્રણ પ્રકાર છે. કર્મની જાત છે, જીવની જાત નથી. ત્રણેયમાં એક જીવ છે ને બીજું કર્મ છે. કર્મનો ભેદ ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને લોક કર્મ એ કર્મની જાત છે. કર્મનો ભેદ છે, જળની જાત છે, અજીવની જાત છે, જીવની જાત નથી. એ સંયોગ છે જીવની સાથે અનાદિકાળનો, એને એક ક્ષેત્ર આવતા સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ નથી. જેમ જ્ઞાનની સાથે આનંદની સાથે તાદાત્મ છે ગુણોને આત્માને, એમ રાગાદીની સાથે એકમેક થયું નથી. એકમેક થાય તો જીવનો નાશ થાય. જીવ અજીવપણાને પામે ને કાં અજીવ જીવ થઈ જાય એમ તો કોઈ ખળે બનતું નથી. ચેતન ને જળ બે જુદી જાત છે. જળની જાત છે આ રાગ, એમાં ચેતનની નિશાની નથી. ચેતન ચૈતન્ય અને ચિત્ત વિવર્તન ચેતના એ તો જીવની નિશાની છે એમાં, પણ રાગમાં જીવની નિશાની નથી. રાગમાં જીવ તત્વનું લક્ષણ નથી. તેથી ભાવકર્મરૂપ છે જે રાગ દ્વેષ મોહ પરિણામ આ બધો અજીવ છે એમ. જીવનો વિસ્તાર ન હોય, જીવ એક અને ટંકુત્રીણ છે અને અજીવનો વિસ્તાર હોય બધો. નવ તત્વના નામમાં પેલું જીવ તત્વ અને પછી નામ છે અજીવ તત્વ. તો જીવ પછી ગુણપાપ આશ્રવ બંધ શબ્દ ન લગાયા. જીવ પછી પેલું અજીવ લખ્યું, અજીવનો વિસ્તાર ગુણપાપ આશ્રવ બંધ સમજરા ને મોક્ષ બધો અજીવનો વિસ્તાર. મોક્ષ છે તે અજીવ છે, જીવ નથી. કે મોક્ષ એ તો ચેતન છે ને, પણ એ અનિત્ય ચેતન છે, નિત્ય ચેતન. મોક્ષ છે તેમાં ક્ષાયિક લક્ષણ છે, પણ પરંપરાનામિક ભાવ લક્ષણ એમાં નથી, માટે અજીવ છે. જેવી રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ થાય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ તો થતું નથી. દ્રવ્યથી દ્રવ્યાંતર થતું નથી, માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને કરતા નથી. એમ પરમ પારણામિક ભાવ લક્ષણ જીવ તત્વ અને ક્ષાયિક લક્ષણે મોક્ષ તત્વ, એ બે ભિન્ન ભિન્ન લક્ષણવાળા છે. તેથી ભાવથી ભાવાંતર થતું નથી, માટે ભગવાન આત્મા મોક્ષનો કર્તા બનતો નથી. નિષ્ક્રિય શુદ્ધ પારણામિક કહો, પારણામિક ભાવનું લક્ષણ નિષ્ક્રિય કહ્યું 320 ગાથા, અને ત્યાં કહ્યું કે એ મોક્ષ માર્ગને કેમ કરતો નથી આત્મા, કે તદ્રુપો ન ભવતી, ભાવથી ભાવાંતર થતો નથી. પારણામિક ભાવ ક્ષાયિક ભાવ રૂપે, ઉપસમ રૂપે ક્ષાયિક ભાવે થતો નથી. તો ઉદય ભાવે તો ક્યાંથી થાય, ને રાગને તો ક્યાંથી કરે. તારી બુદ્ધિ બગડી ગઈ છે ભાઈ બાપુ, તને ઊંધું બેસે છે. જાણનાર છે આત્મા કરનાર. સંવર્ધિતા થાય ને કરે નહીં, પણ જાણે બસ એટલું છે, એટલું રાખીને જાણે છે. કરે ફરે એવું કાંઈ છે નહીં. બધી વાત બહાર આવી ગઈ છે, શાસ્ત્રો બહાર પડી ગયા, વ્યાખ્યાન બધા બહાર પડી ગયા. રાજકોટમાં તો આ અવારનવાર અધ્યાત્મની વાતો બહુ વિસ્તારથી આવી. ભાવથી ભાવાંતર થાય, ભાવ એટલે પરમ પારણામિક સ્વભાવ ભાવ, શુદ્ધ આત્મા, નિત્ય આત્મા, ધ્રુવ આત્મા. એ પોતાનો નિજભાવ છોડે અને પર્યાયમાં જાય તો પર્યાયને કરે, પણ ભાવથી ભાવાંતર કોઈ કાળે થાય. જેમ દ્રવ્યથી દ્રવ્યાંતર ન થાય, અનેરા દ્રવ્ય પણ આત્મદ્રવ્ય ન થાય, દ્રવ્યાંતર એટલે અન્ય દ્રવ્ય રૂપે ન થાય, એમ ભાવથી ભાવાંતર ન થાય. ભાવ ભાવ રૂપે રહે છે અને ભાવમાં અભાવ છે, અભાવ રૂપે રહે છે. આ અજીવ અધિકાર ચાલે છે. અજીવ ચાર ભાવ છે, અજીવ છે. પ્રમત અપ્રમત ચાર ભાવમાં આવી ગયું કે નહીં, કે આત્મામાં પ્રમત અપ્રમત નથી, નથી કહ્યું કે નહીં. તો જીવમાં અજીવ નથી. બે પ્રકારના અજીવ છે, અજીવ બે પ્રકાર, એક આમ પ્રગટ, આ બધું અજીવ છે. હા, એ અજીવ છે. કે આ જીવના રાગ થાય એ અજીવ છે, કે એને રહેવા દે, એને રહેવા દો. ભેદ માત્ર અજીવમાં જાય છે. જેટલા ભેદો ગુણ સ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાસ, જેટલા ભેદો છે ને, એ બધા અજીવમાં જાય છે. બધી વાત અજીવ અધિકારમાં સમયસારમાં લીધી વિસ્તારથી છે. ત્યારે શિષ્યના મુખમાં એક પ્રશ્ન મૂક્યો કે પ્રભુ, આ તમે બધા પૂતગલના પરિણામ કયો છો? મૂળ સ્થાન, માર્ગના સ્થાનને પૂતગલમય પરિણામ. તો સિદ્ધાંત ગ્રંથમાં તેને જીવ કેમ કયો છે? સિદ્ધાંત એટલે જેમાં પદાર્થની સિદ્ધિ થાય તે સિદ્ધાંત, અને જેમાં આત્માની સિદ્ધિ થાય તે અધ્યાત્મ. સિદ્ધાંત ગ્રંથમાં તો એને જીવના ભાવ કયા છે ત્યારે કૃષ્ણના ત્યારે ભગવાન ઉત્તર આપે છે કે સૂત્રજીમાં જે કહ્યું છે તે વ્યવહાર દર્શાવ્યો છે, પણ નિશ્ચય નહીંથી તેમાંના કોઈ પણ ભાવો જીવના નથી, એટલે કે અજીવના છે. આ બધી વાત છે, પણ જરાક ધીરજથી પોતાનો પગ છોડી આત્માર્થી થઈ અને જો વાંચે વિચારે તો હાથમાં આવી જાય વસ્તુ, પોતાની પાસે છે. એ અજીવ પણ થયો જ નથી, આત્મા જીવ પણ જ રહેલો છે. જયારે નજર કર ત્યારે જીવ પણ તને દર્શન થશે. અંતરદ્રષ્ટિ વડે જોઈશ તો અભેદ દેખાશે, અભેદમાં ભેદ નહીં દેખા. એ રાગદ્વેષ મોહ પરિણામ ઇત્યાદિ જે છે બહુ વિકલ્પો, તેમના વિનાશથી જીવ સ્વરૂપ જેવું કહ્યું છે તેવું છે. શુદ્ધ આત્માનો અનુભવ કરતા આ બધા રાગદ્વેષ મોહ ટળી જાય છે. પેલા દ્રષ્ટિમાં આત્મા આવે છે, પછી દશામાં કેવળ જ્ઞાન થતા પણ આત્મા એવો જ શ્રદ્ધામાં લીધો છે, એવો જ આત્મા કેવળ જ્ઞાનમાં, જેમ શુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો સ્વસંવેદન પ્રત્યક્ષથી, એવો જ આત્મા કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. આવા અર્થ આમ છે કે જેવી રીતે દ્રષ્ટાંત આપે, જળ અને કાદવ, જળ અને કાદવ એટલે માટી, જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલા છે એટલે એકત્ર એક ક્ષેત્રે મળેલા દેખાય છે. પાણી અને માટી એક કાળે એક ક્ષેત્રે દેખાય છે. આકાશના એક ક્ષેત્રે હો, પાણીના ક્ષેત્રમાં કાદવ નથી ને કાદવના ક્ષેત્રમાં પાણી નથી. એ બેયનું સ્વક્ષેત્ર તો ભિન્ન ભિન્ન છે, પણ આકાશના એક ક્ષેત્રે લોટામાં મેલું પાણી લોટો ભર્યો તો એ આકાશના ક્ષેત્રે પાણીને કાદવ મળેલા દેખાય છે. આકાશના ક્ષેત્રે બે ભિન્ન ભિન્ન છે, નિર્મળ જળ અને મલિન માટી બે જુદા જુદા છે. જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલા છે તે જ કાળે તે જ સમયે, તે કાળે એટલે તે જ સમયે ફટકડી નાખ્યા પહેલા, શું કહ્યું? ફટકડી નાખ્યા પહેલા. ફટકડી ક્યારે નાખે ખબર છે? કે વ્યવહાર શ્રદ્ધામાં આવે તો. વ્યવહાર શ્રદ્ધાવાળો ફટકડી નાખે, જેને વ્યવહારની શ્રદ્ધા નથી ફટકડી નાખે. મુદ્દો છે આમાં કે જેને સમયસારનું અધ્યયન કરીને આવ્યો અનુમાનમાં કે આત્માને રાગ ભિન્ન છે, એ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરશે, પણ આત્માને રાગ એકમેક છે એ પ્રયોગ નહીં કરે. હજી વ્યવહાર શ્રદ્ધાનું ઠેકાણું તો નિશ્ચય શ્રદ્ધા પ્રગટ ક્યાંથી થાય? જળ અને કાદવ એક જ કાળે મળેલા દેખાય છે, તે જ કાળે તે સમયે. જો એવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલા છે તે જ કાળે શબ્દ છે, તે સમયે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે, જળ પોતાના સ્વરૂપે છે. જળ ગઢ ભાવે છે, પાણીના ભાવે છે, નિર્મળ ભાવે છે, કાદવ મલિન ભાવે છે. ભેગા મળેલા દેખાય છે તે સમયે, ફટકડી નાખવા પહેલા જુદા જુદા છે, જુદા જુદા છે એમ જો શ્રદ્ધામાં આવે તો ફટકડી નાખે અને પ્રત્યક્ષપણે એને નિર્મળ જળનો અનુભવ થાય. એમ જ્ઞાનમય આત્મા અને રાગ એક ક્ષેત્રે મળેલા દેખાય છે, તે જ કાળે જ્ઞાન અને રાગ ભિન્ન ભિન્ન છે એમ વ્યવહાર શ્રદ્ધામાં અનુમાન જ્ઞાનમાં આવે. ગુરુના વચનથી તો શ્રદ્ધામાં લે અનુભવ પહેલા, સર્વજ્ઞ કહે છે, ગૌતમ ગણધર કહે છે, કુંકુલ આચાર્ય કહે છે, ગુરુદેવ કહે છે કે જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન ભિન્ન છે બે તત્વ. મળેલા દેખાય છે તે જ કાળે જુદા છે, મળેલા દેખાય છે તે જ કાળે જુદા છે, તોય પ્રજ્ઞા છીણી વેળી જુદા પડી જાય છે, જુદાપણાનો અનુભવ થાય છે. કેવો સાદો દ્રષ્ટાંત આપે છે, જગતને એકદમ અનુભવમાં રોજ હોય. તેવી રીતે જેમ જળ કાદવ મળેલા દેખાય છે તે જ કાળે ભિન્ન ભિન્ન છે, તેવી રીતે સંસાર જુદામાં જીવ કર્મ બંધ પર્યાય રૂપે એક ક્ષેત્રે મળેલા છે. કર્મના ત્રણ પ્રકાર, પ્રેમ કર્મ ભાવ કર્મ ને લોક કર્મ, કર્મની જાતિ છે, ચેતનની જીવની જાત નથી. ચેતનની નહીં હૈ નિશાની એમાં આવે છે, ઉસમે નહીં હૈ ચેતન કી, શું આવે છે,
રાગાદી વિકાર પુદગલ કે ઇનમે નહીં ચૈતન્ય નિશાની.
રાગાદી પુદગલ કે વિકાર, જીવનો વિકાર નહીં, લે પુદગલ કા વિકાર ઇસમે
નહીં ચૈતન્ય,
એમાં નિશાની ચૈતન્ય શોધવા ગયો પણ એમાં ચેતન ક્યાં દેખાતું નથી, ત્યાં એકતા બધી રૂપે એને અનુભવ થાય છે. અગાઉના પંડિતો પણ બહુ સારી રીતે ઉદગલ વિકાર, હિંમતભાઈ જીવનો વિકાર નહીં, જીવનું જ્ઞાન, જીવમાં જ્ઞાન થાય, જીવમાં વિકાર ન થાય. વિકાર નહીં થાય તો સંસારની સ્થિતિ નહીં થાય, સંસારની સ્થિતિ ન થાય તો મોક્ષની સ્થિતિ થશે, તને શું નુકસાન છે એમાં, તને વાંધો શું આવ્યો એમાં. આ બધા તર્ક અનેક પ્રકારના અજ્ઞાનીઓ, એને અજ્ઞાની રહેવું હોય કરે. આવી સુંદર વાત બે જ્ઞાની બહાર આવી છે. મહાભાગ છે કે આ પુરુષ પાઇકો એને બે જ્ઞાનનો મંત્ર આપ્યો. નમોકાર મંત્ર તો જન્મથી મળ્યો, માતા પિતાએ આપ્યો તો બાળકને, પણ ભેદ જ્ઞાનનો મંત્ર તો આત્મજ્ઞાની ગુરુ મળે ત્યારે આપે. જેટલા સિદ્ધ પરમાત્માથી આ બધા ભેદ વિજ્ઞાનથી થાય છે. તેવી રીતે સંસાર અવસ્થામાં મિથ્યાત અવસ્થામાં એમ કે છે, સંસાર કહો કે મિથ્યાત, મિથ્યાત અવસ્થા છે, જીવની નથી, ભૂતગલ વિકાર છે. તો સ્વચ્છંદી થશે, સ્વચ્છંદી નહીં થાય સ્વતંત્ર થશે. વિખ્યાતનું નામ સ્વચ્છંદ છે. તેવી રીતે સંસાર અવસ્થામાં જીવ કર્મ બંધ પર્યાય રૂપે એક ક્ષેત્રે મળેલા છે, જે પાણી અને કાદવ એક ક્ષેત્રે છે એમ, તે જ અવસ્થામાં પર્યાયમાં મિથ્યા તો ન ગયું હોય તે જ અવસ્થામાં પર્યાય મલિન છે તે જ વખતે કાદવને પાણી જુદા પાડવા ફટકડી નાખ્યા પહેલા, જેમ જુદા જુદા છે બે સ્વભાવ એના, એમ તે જ અવસ્થામાં સંસાર અવસ્થામાં જીવ કર્મ બંધ પર્યાય રૂપે ક્ષેત્રે મળેલા છે, તે જ અવસ્થામાં જો ને તો જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો જો ને તો જો અંતર સન્મુખ થઈ અને જ્ઞાનાનંદ પરમાત્માનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવ સ્વરૂપથી ભિન્ન છે, સમસ્ત કર્મ કર્મની જાત ભિન્ન છે, જીવની જાતથી જુદી છે. ફટકડી નાખતા જેમ મેલ જુદો પડી જાય છે, એમ પ્રજ્ઞા છીણી વડે, આત્મઅનુભવ વડે, અતિદ્ય જ્ઞાન વડે, જ્ઞાયકો પ્રદૃષ્ટિ પડતા રાગથી ભિન્નપણાનો અનુભવ વેદનાને થઈ જાય છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવ સ્વરૂપથી ભિન્ન છે, તે કથનચિત ભિન્ન કે સર્વથા ભિન્ન? દુઃખ છે કે આત્માથી સર્વથા ભિન્ન કે કથનચિત ભિન્ન? સર્વથા ભિન્નપણે અનુભવમાં આવે છે અને આનંદ સર્વથા અભિન્નપણે અનુભવમાં આવે છે. દ્રષ્ટિ પ્રધાન કથનમાં સર્વથા છે, જ્ઞાન પ્રધાન કથનમાં કથનચિત છે. સર્વથા વિના કથનચિતનો જન્મ થતો નથી. સર્વથા અભિન્ન કરીને બેઠો છે એની સામે સર્વથા અભિન્નનો પડકાર છે. સમયસાર સર્વથાનો કેમ પ્રયોગ કરવામાં આવે છે કે રાગથી આત્મા સર્વથા અભિન્ન છે, સંસાર અવસ્થામાં માની બેઠો છે, એને કહે છે કે રાગ તારાથી સર્વથા અભિન્ન છે. રાગ સર્વથા ભિન્ન છે અને જે જ્ઞાન પ્રગટ થયું આત્માનું તે કથનચિત ભિન્ન ભિન્ન છે. રાગ તો સર્વથા ભિન્ન છે. તેજ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવ સ્વરૂપથી ભિન્ન છે. જીવદ્રવ્ય સ્વચ્છ સ્વરૂપે જેવું કહ્યું તેવું છે, મલિન નથી. જીવ તત્વ સ્વચ્છ સ્વરૂપે જેવું કહ્યું તેવું છે. સ્વચ્છતા તો જીવની છે અને મલિનતા આશ્રવ તત્વની છે. આશ્રવ તત્વ મલિન છે, જીવ મલિન નથી. આવી બુદ્ધિ એટલે જ્ઞાન જે રીતે ઉપજી તે કહે છે. આવું સમ્યક જ્ઞાન જે રીતે ઉત્પન્ન થયું તે હવે આચાર્ય ભગવાન સંસ્કૃતના શબ્દો દ્વારા કહે છે. જે કારણથી ગણધર મુનીશ્વરોને, ગણધર એટલે મોટા મુનિ, એને ગણધર કહેવાય. મુનીશ્વર મુનિઓમાં શ્રેષ્ઠ એ ગણધર ભગવાન છે. ગૌતમ ગણધર થયા ને એવી રીતે ગણધર મુનીશ્વરોને પ્રતિતિ ઉપજાવીને, આ તો પ્રતિતિમાં આવી ગયો. રાગ ભિન્ન આત્મા ભિન્ન છે એમ શ્રદ્ધામાં અનુભવપૂર્વક શ્રદ્ધા થઈ. શ્રદ્ધા આંધળી ન હોય, શ્રદ્ધા દેખતી હોય ને કહેવાય. વ્યવહાર શ્રદ્ધા આંધળી છે, નિશ્ચય શ્રદ્ધા દેખતી છે. ગણધર મુનીશ્વરોને પ્રતીતિ ઉપજાવીને બુદ્ધિ ઉપજી એ બતાવે છે. વેદનાથી આત્મા રાગથી જુદો અનુભવમાં આવે છે. ક્યાં કારણથી પ્રતીતિ ઉપજી? આવું શ્રદ્ધાનું સમ્યક દર્શન ક્યાં કારણથી ઉત્પન્ન થયું? ગણધર ભગવાનને સમ્યક દર્શન પ્રગટ થયું જ્યારે ક્યાં કારણથી થયું પ્રગટ? પછી ચારિત્ર તો પ્રગટ થઈ ગયું, પણ ચારિત્ર પ્રગટ થવા પહેલા પ્રત્યેક જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. પ્રતીતિ શ્રદ્ધા રૂચિ જો સંસ્કૃત શબ્દ છે જીવ, એ જીવ સંસ્કૃત નીચે ત્રણ લીટી ઉપર જીવ અને બીજો સંસ્કૃત એના પછી છે અજીવ. જીવ અને અજીવ બે શબ્દ છે, ધ્યાન રાખજો. જીવ કેવો છે? ચેતન દ્રવ્ય તે જીવ છે. ચેતન દ્રવ્ય તે જીવ છે, બરાબર. હજી અજીવ કોણ છે? હવે અજીવની વ્યાખ્યા છે કે આ મકાન તે અજીવ છે, શરીર તે અજીવ છે, એમાં પૂછવું શું? શાંતિ રાખતું જ રાખ. એક પ્રગટ અજીવ છે અને એક ગુપ્તપણે અજીવ છે જેમાં જીવની ભ્રાંતિ થઈ છે, એ અજીવ છે. અજીવની વ્યાખ્યા કરે છે. આ તો 400 વર્ષ પહેલાનું પુસ્તક છે. સોનગઢમાં તો એનું ગુજરાતી છે, પેલા ઢુંઢારી ભાષા, પછી હિન્દી અને પછી 20મી સાલમાં ડુંડારીમાંથી હિન્દીમાં બહાર પડ્યા પાના અહીં શરૂઆત 24 વર્ષ પહેલા, 44 સાલ છે ને, 24 વર્ષ પહેલા પાના બહાર આવ્યા એને પાના મોકલા. એ વખતે બધાએ માગણી કરી કે આ પાના આવ્યા છે તો એનું જ આપણે અધ્યયન કરાવી. ગુરુજીને વાત કરી, ગુરુજી કે પણ આમાં એક બે પાના હોય પણ અમે બધારી પાસે પાના જોઈને મૃતિભાઈ કે છપાવી લઈ, એટલે છપાઈ ગયા રાતોરાત. સવારે તો ગુરુજી નાથમાં આપ્યા પાના. એ અધ્યયન થયું અહીંયા 24 વર્ષ પહેલા. હિન્દી આવ્યું એનું, હિન્દી પછી ગુજરાતી તો પછી મોડું. એમાં શું કહે છે, જીવ કોને કેવો, ચેતન દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય હો, પર્યાયની વાત નથી, અવિનાશી તત્વ, દ્રષ્ટિનો વિષય, ઉપાધિ તત્વ, જીવ એટલે ચેતન દ્રવ્ય, અને અજીવ એટલે, અજીવનો અર્થ કેટલો સીધો જળ, અજીવનો અર્થ કેટલો જળ, પછી જળનો અર્થ કરે છે કર્મ, લોકર્મ અને ભાવકર્મ. પણ કર્મને લોકર્મ છે તો જળ બરાબર છે, અજીવ બરાબર. પણ સાંભળવાનો આ વિકલ્પ ઉઠે છે શુભ રાગ, એ જળ અને અચેતન અજીવ તત્વ છે, જીવ તત્વ નથી. તો જીવ અજીવને કેમ કરે, તો રાગને અજીવ કયો, જળ કયો, આમાં લીધું છે ને, એનો અર્થ કરું છું. મારે ઘરની વાત નથી, અજીવનો અર્થ જળ, જળ એટલે ભાવ કર્મ. તો ચેતન રાગને જળને ભાવકર્મને કેમ કરે, અશક્ય છે, તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. આત્મા જ્ઞાન સ્વયં જ્ઞાન, જ્ઞાનાતન કરોતિ કેમ પર ભાવશે કરતા આત્મા મોહયમ. એક શ્લોક કે બાળકો બોલે છે એમાં માલ ભીરો છે, પણ બાળકો બોલે એટલે એમાં કાંઈ કઈ એમ નહીં હોય કિંમત. પાઠશાળામાં બોલાવે આત્મા જ્ઞાન સિવાય કંઈ કરે જ નહીં. જાણવું 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 એ પણ સહજ દશા છે. એમાં કરતા થાય તો એ જ્ઞાન પ્રગટ ન થાય. નાયકનું લક્ષ થાય તો જ્ઞાન પ્રગટ સહજ થઈ જાય. જીવ એટલે ચેતન દ્રવ્ય. આ ગણધર ભગવાનની પ્રતિતિ કેમ ઉપજી એનો ખુલાસો ચાલે છે. તો ગણધર ભગવાનને શ્રદ્ધા પ્રગટ થાય, એ જેને કર્યું એમ બીજા કરે ત્યારે એને શ્રદ્ધા પ્રગટ થાય. ગણધરથી જુદો પડે તો સમ્યગદર્શન ન થાય. ગણધરને ઉતાર્યા સમ્યગદર્શન માટે, એને કર્યું એ તું કર. જીવ એટલે ચેતન દ્રવ્ય, અજીવ એટલે જળ, કર્મ નો કર્મ ભાવ કર્મ. તેમના વિવેક વેદના ભિન્ન ભિન્ન પણારૂપ વિસ્તીર્ણ જ્ઞાન દ્રષ્ટિથી અંતર્મુખ થઈને જ્ઞાન પ્રગટ થયું. એણે જીવ અને કર્મ, જીવ અને અજીવ એ બે જુદા જુદા છે એમ એને અનુભવમાં આવી જાય છે. એકતા બુદ્ધિ તૂટી જાય છે. અજીવ અજીવ પણે, જીવ જીવ પણે, બેનું સફળ પ્રકાશ જ્ઞાન થાય છે. આશ્રય એકનો અને જ્ઞાન બેનું, બેનું જ્ઞાન તે વ્યવહાર છે, એકનું જ્ઞાન તે નિશ્ચય છે. જીવનું જ્ઞાન થયું તે નિશ્ચય છે, અને પછી અનુભવની બહાર આવ્યો અને જીવ અજીવ બેને જાણે છે તેનું નામ. એકને જાણે તો નિશ્ચય, ને બેને જાણે તો વ્યવહાર. પણ એકને જાણ્યા પછી બેને જાણે તો વ્યવહાર. એકને જાણવાનું ભૂલી જાય તો ભ્રાંતિ છે, વ્યવહાર નથી. ભિન્ન ભિન્ન પણારૂપ વિસ્તીર્ણ જ્ઞાન દ્રષ્ટિથી, જો પુષ્કલ એટલે વિસ્તીર્ણ દશા એટલે જ્ઞાન. જીવ અને કર્મનો, જીવ અને કર્મનો, જીવ ને કર્મ, જીવ ને અજીવ, કર્મ કયો કે અજીવ કયો, જીવ અને કર્મનો ભિન્ન ભિન્ન અનુભવ. ભિન્ન ભિન્ન અનુભવ એટલે કે જ્ઞાન ઉપર દ્રષ્ટિ પડતા જ્ઞાનથી રાગ ભિન્ન છે એવો ભિન્નપણાને અનુભવ, ભિન્ન ભિન્ન અનુભવ, બે ને બે પણ જાણે અનુભવ કરતા જીવ જેવો કયો છે તેવો છે. જીવ જેવો કયો છે શુદ્ધાત્મા એવો જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ છે. અનુભવ કાળમાં એ જ્ઞાયક ભાવની પ્રતીતિ અનુભવપૂર્વક એને આવી જાય છે. માટે અજીવમાં જીવની ભ્રાંતિ છોડવા જેવી છે. આ રાગ છે તે અજીવ છે તો જીવ અજીવને કરે. હજી અધિકાર બહુ ઊંચો છે આમાં તો હજી થોડું છે સમયસારમાં બહુ વિસ્તાર છે. અધિવસાન આદિ ભાવો બધા જે છે એને અજ્ઞાની જીવ આત્માનું અસાધારણ લક્ષણ નથી જાણતો. જ્ઞાન લક્ષણ એવા જીવો અધિવસાન આદિ ભાવો જે છે એને જીવ માને છે. ખૂબ કડક શબ્દોમાં એને કહ્યું છે. એ આત્મા આત્માનો ગુરુ થાય ત્યારે સમજાય. બાકી કેવળ સાંભળવાથી કે વાંચવાથી એમ શાસ્ત્રમાં આવે છે. પૂજ્યપાદ આચાર્ય કહે છે વાત છે. એક સ્તુતિ કરો સમય સાર લાગે એમ ખૂબ પ્યારા એવી કોઈ સ્તુતિ કરો. પાંચ મિનિટ વાત છે.
સમય સાર હમકો લાગે પ્યારા,
સમય સાર હમકો લાગે પ્યારા,
સમય સાર હમકો લાગે પ્યારા.
અજીવ તત્વ
પ્રમત નહી અપ્રમત નહી જો પ્રમત નહી અપ્રમત નહી જો એક શુદ્ધ જ્ઞાયક હી હમારા
એક શુદ્ધ જ્ઞાયક હી હમારા
સમય સાર હમકો લાગે પ્યારા
સમય સાર હમકો લાગે પ્યારા. દેવનું જે